પર્વાધિરાજ દસ લક્ષણ પર્વમાં આજે બીજો દિવસ ચાલે છે. માન કસાઈથી રહિત મારદવની આરાધનાનો દિવસ છે. મુનિરાજોને આ ચારિત્રરૂપ ધર્મ હોય છે એના આ દસ લક્ષણ આપણે લીધા છે. અનાદિકાળથી ચાલે છે. તો મુનિરાજની જે પ્રણતિ છે એના વિશે આપણે વિચાર કરતા 24 તીર્થંકરો એમને વૈરાગ્યના નિમિત્તો શું બન્યા, જેથી એમણે ગ્રસ્ત દશા છોડીને મુનિ દશા ધારણ કરી, એ થોડાક આપણે લઈએ. દર થોડા થોડા તીર્થંકરોના એ આપણે પ્રસંગો લેશું. લગભગ ઘણામાં તો કોમન જ આવશે, છતાં એ દ્વારા પણ આપણે વૈરાગ્ય ભાવના આપણા જીવનમાં થાય એવો આપણે પ્રયત્ન કરશું. એમાં સૌથી પહેલા ઋષભદેવનું તો દરેકને બહુ જ પ્રખ્યાત છે. પંચકલાણકોમાં પણ 24માંથી અમુક તીર્થંકરોના પ્રસંગ બધાને પરિચિત હોય છે લગભગ, એટલે વિધિ નાયક તરીકે એ ઋષભદેવ ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન કે નેમિનાથ કે મહાવીર ભગવાન એ બધા લગભગ લેવામાં આવતા હોય છે. તેમાં પહેલા આદિનાથ ભગવાન, એમનો તીર્થંકર પ્રકૃતિ એમને જે બાંધી એના પહેલાના ભાવમાં ક્યારે બાંધી હતી કે જંબુદ્વીપના પૂર્વ વિદેના પુષ્કલાવતી વિજયના પુંડરીકગીરી નગરીમાં એ વજ્રનાભી ચક્રવર્તી હતા. એ તો નિયમ હોય છે કે અહીંયા જે પાંચ કલાણકવાળા તીર્થંકર થાય છે એ બધા ક્યાંથી જ આવ્યા, દેવ પર્યાયમાંથી એ જવીને આવે. અને એની પહેલાંની દશામાં મનુષ્યપણામાં એ પોતે હોય છે અને ત્યાં તીર્થંકર પ્રકૃતિ બાંધતા હોય, અને ત્યાં પણ મુનિદશા લીધી હોય છે. તો ઋષભદેવ ભગવાનનો આત્મા એ પહેલા એની જ્યારે તીર્થંકર પ્રકૃતિ બાંધી ત્યારે આ જે આપણે રહીએ છીએ એ જ જંબુદ્વીપમાં, અને એનો પણ સુદર્શન મેરુની પૂર્વ દિશામાં જ્યાં સિમંદર ભગવાન છે, પુષ્કલાવતી વિજયના પુંડરીકગીરી નગર છે ને, ત્યાં જ પોતે એ કેવા હતા, વજ્રનાભી ચક્રવર્તી તરીકે હતા. અને ત્યાં મુનિદશા લઈને એમને તીર્થંકર નામ પ્રકૃતિ એ બાંધી, ત્યાંથી પોતે એ સ્વર્ગમાં ગયા અને પછી અહીંયા ભરતભૂમિમાં એમનો અવતાર થયો. અને સામાન્યપણે 24 તીર્થંકરોમાં આપણે જોશું તો જન્મ અને તપ લગભગ એક જ દિવસે, બધાને છે એવું નથી પણ ઘણાનો જન્મ કલ્યાણકના દિવસે જ એવા પ્રસંગો હોય છે, જેથી એમને શું થતું હોય છે ત્યારે જન્મ કલ્યાણકના દિવસે નગરીની શણગાર હોય, આ વૈભવ બધો હોય એ જોતા એમને ક્યારેક શું થઈ પડે છે, જાતિ સ્મરણ થઈ કે આવું ક્યાંક મેં જોયું. ફરીથી એક વિચારવા જેવું છે એમાં કે એમને ચાલો માની લો શરૂઆત માને, પણ પછીના વર્ષોમાં તો દર વખતે નગરીની તો શું થતી હોય, શણગાર ને શોભા રચના બધું, અને ત્યારે કેમ ન થયું અને અમુક વર્ષો પછી જ કેમ થાય છે, એવું કેમ હશે. નગરીની શોભા શણગાર તો હંમેશા થતો રહેતો હોય છે. અરે પોતાનો એ કાળ પાત્રતા છે ત્યારે આવું બને છે. જેવી રીતે ઋષભદેવનું આયુષ 84 લાખ પૂર્વનું હતું અને એમને આ નગરી જે એની પહેલા અપસરાના નૃત્ય ને એ બધું નહીં જોયા હોય દર વર્ષે નહોતા કે એ જ વર્ષે ખાલી હતું, પહેલી વાર કરે હર વર્ષે હતા, તો ત્યારે કાંઈ ન થયું ને અહીંયા શું થયું કે નીલાંજનાનું મૃત્યુ થયું એટલે થયું. તો એ યોગાનું યોગ હોય છે. બાકી તત્ સમયની પોતાની એને પાંચ સમવાયમાં શું કહેવાય, કાળ લબ્ધિ સ્વકાળને જે છે સ્વકાળ પાયકો ત્યારે જ એ પ્રણમન થાય છે. તો એ પોતે ફાગણ વદ નોમ એમનો જન્મ દિવસ હતો કલ્યાણકનો, અને તે દિવસે એ નીલાંજના બધે નૃત્ય કરતી હતી, એમાં એનું આયુષ્ય પૂરું થયું. ઇન્દ્રે શું કર્યું? તરત જ બદલીને ત્યાં બીજી મૂકી. પણ એ ઋષભદેવ, રાજા ઋષભદેવ હતા ત્યારે, એમના એ ખ્યાલમાં આવી ગયું. અવધિજ્ઞાની હોય જન્મથી જ, એમને ક્યારે અવધિજ્ઞાન ક્યારથી હોય, ક્યારથી હોય છે? જન્મતા જ હોય છે ને, હંમેશા લઈને આવતા હોય, જન્મથી ન લેવું. એ ક્યારથી? કારણ કે એ જે આવતા હોય છે ક્યાંથી આવતા હોય છે? દેવ પર્યાયમાં. અને દેવ પર્યાયમાં તો નિયમથી, એ ભવ પ્રત્યય કહેવાય છે કે એમને જે કોઈ દેવ અને નારકી હોય બધાને એ અવધિજ્ઞાન તો હોય જ, એટલે જન્મથી નહીં, એ શું કહેવાય, લઈને આવતા હોય છે. તો એમના અવધિજ્ઞાનમાં, અને તો પોતે સાધક આત્મા છે, એમને ખ્યાલમાં આવી જાય છે. અને એનાથી શું ખ્યાલમાં આવે છે, આની પહેલા બધું જોતા હશે, છતાં પણ શું થાય, જગતના આયુષ્યની ક્ષણભંગુરતા. જીવનમાં આવા પ્રસંગો, શાયદ એવું લગભગ કોઈનું ઘર એવું ન હોય કે જ્યાં કોઈ મરણ પ્રસંગ ન બન્યો હોય. નાના મોટા ગમે, નજર સમક્ષ તો બધાને લગભગ થયું જ હશે. જીવનમાં એનાથી આપણે શું શીખવા જેવું છે? આપણને રાગને વશ શું થતું હોય છે? આર્તો ધ્યાન થતું હોય છે. આવા જ્યારે પ્રસંગો બનતા હોય ત્યારે આપણને રાગને વશ આર્ત ધ્યાન થાય છે. અને ખરેખર તો આવા પ્રસંગો આપણા માટે છે ના હોવા જોઈએ, વૈરાગ્ય જનક બનવા જોઈએ. પણ જેને ભિન્નતાનો પ્રયાસ નથી એને ક્યારેય અભાવનો પુરુષાર્થ નહીં થાય. શેનો પેલો પુરુષાર્થ કરવાનો છે? ભિન્નતાનો. ભિન્નતાનો જેને ધારા શરૂ નથી થઈ એને ક્યારે એનાથી અભાવનો પ્રયત્ન પુરુષાર્થ થવાનો નથી. અને આ તો બધા સાધક આત્માઓ જોઈ છે, જેને સાવ ગુજરાતીમાં કહીએ એક ખાલી તેજીને શું જોવે, ટકોરો જોવે. આવો એક પ્રસંગ બન્યો નથી, માથાના ધોળા વાળ જેવું જોયું નથી, અને અંદરમાંથી શું થઈ જાય છે, વૈરાગ્યની ધારા ઉછળી પડતી હોય. તો એમને સંસારની નશ્વરતા, અધ્રુવતા એને ખ્યાલમાં આવી. અરે આવું જ ક્ષણમાં શું આયુષ પૂરું થઈ જતું હશે? તો પોતાને શું વિચાર આવે છે કે મારા 84 લાખ આયુષમાંથી કેટલા વયા ગયા? 83 લાખ પૂર્વ વયા ગયા. એક પૂર્વમાં કેટલા વર્ષ થાય? ગુરુદેવજી કહેતા હોય છે ને 70,56,000 ગુણા કરોડ. ખાલી 70,56,000 નહીં, 70,56,000 કરોડનો એક શું થાય, પૂર્વ. અને એવા કેટલા? 83 લાખ પૂર્વ ગયા. અરે મારી સાધનાનો આ કાળ એ ચાલ્યો જાય છે. અને એ જન્મ કલ્યાણકને દિવસે એ મુનિદશા ધારણ કરે છે, અને 1,000 વર્ષ સુધી એ મુનિદશાઓની આરાધનામાં રહીને પછી એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એના પછી આપણે બીજા તીર્થંકર અજિતનાથ ભગવાનનું લઈએ. અજિતનાથ ભગવાન પૂર્વ ભવમાં જંબુદ્વીપના પૂર્વ વિદેના, ફરીથી એ જ જગ્યા છે જ્યાં ઋષભદેવ હતા, એ જ આપણે પણ રહી શીખ્યું છે, જંબુદ્વીપ. અને જંબુદ્વીપના પણ સુદર્શન મેરુની પૂર્વ દિશામાં, અને ત્યાં આદિનાથ ભગવાન શેમાં હતા, પુષ્કલાતિ વિજયના પુંડરી કિરણ નગરમાં. આ જે અજિતનાથ ભગવાનનો આત્મા હતો એ સુસીમા નગરીમાં હતા, પણ એ ક્ષેત્ર તો એ જંબુદ્વીપનું જ પૂર્વ વિદેનું હતું. અને ત્યાં એમનું નામ હતું વિમલ વાહન નામના રાજા હતા. અને ત્યાં એમણે શું કર્યું, તીર્થંકર નામ પ્રકટથી. તીર્થંકર એ શું છે, ગોત્ર નથી, પણ એ શું છે, નામ પ્રકૃતિ છે. નામ કર્મની જે ત્રાણું હોય છે એમાંની એક પ્રકૃતિનું નામ છે. અને ત્યાંથી પોતે સ્વર્ગમાં ગયા. અને જે આવા આરાધક હોય ક્યાં હોય છે? બધા દેવલોકમાં તો હોય જ છે, ક્યાં હોય છે? સ્વર્ગોમાં, વૈમાનિક સ્વર્ગમાં પણ અહમ ઇન્દ્ર તરીકે હોય, અનુત્તર વિમાનમાં, વિજયમાન એમાં બધામાં હોય છે. તો એમનો જન્મ મહાસુદ્દસમ, મહાસુદ્દસમ એટલે મહાસુદ્દસમ નહીં, મહાસુદ્દસમ કઈ નથી ને, બીજી સાવ ભાષામાં કહે સુગંધ દસમી. આપણે ખાલી એક ભાદરવા મહિનાની બહુ યાદ રહી જાય છે ને, બીજી તો બધી કેવી થઈ જાય છે કે સુગંધ દસમી એ દિવસે એમનો એ જન્મ હતો. અને એ અયોધ્યામાં છે, ઋષભનાથ અને અહીંયા અજીતનાથભાઈ અયોધ્યામાં. તો એમના જન્મ કલ્યાણકને દિવસે પોતાના મેલની અગાસીમાં હતા. અને ત્યાં ચાંદની ખીલેલી કુદરતી શોભા એ જોતા હતા. રાત્રિનો સમય હતો, રાત્રિના ખીલેલી ચાંદની અને જોતા હતા. એમાંથી શું જોયું? ખરતો તારો જોયો. આવું પણ એક કોકનું બીજું થાય છે. કોનો છે? સોનગઢમાં સ્વાધ્યાય મંદિરમાં દેખાડ્યું ચિત્ર. હનુમાનજીએ પણ ખરતો તારો જોયો હતો અને એમને વૈરાગ થયો હતો. તો અહીંયા તો અજીતનાથ જ્યારે રાજા હતા ત્યારે એમને એ જોયું કે કુદરતની શોભા જોતા હતા, એમાંથી આખો શું પલટો થયો? એક તેજસ્વી તારો ખરતો જોયો. આનાથી શું દેખાણું? આયુષ્યની પૂર્ણતા. ખરેખર જે વૈરાગ્યની જનની કોને કહેવાય છે? બાર ભાવના. ચઢાણામાં પણ કહે છે ને, વૈરાગ્યની જનની બાર ભાવના. અને એ બાર ભાવનામાં સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? અધ્રુવ ભાવના કહો કે અનિત્ય ભાવના. જગતમાં સંયોગની અનિત્યતા આપણને સામાન્યપણે શું કરતું હોય છે? સંયોગની અનિત્યતા છે જ, કારણ કે એનું નામ શું છે? શું છે? સંયોગ. સંયોગ એટલે સંબંધ થયો છે. અને પૂજ્ય ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો એ સંયોગ વિયોગ લઈને જ આવે છે. સંયોગ યોગ બહેનો છે, અને યોગ બહેનો છે વેલો મોડો શું છે? છૂટવાનો છે. પણ મોને વશ આપણે અનિત્યતામાં નિત્યતા માનીને બેઠા છે. અને તેથી જ્યારે એનો વિયોગ થાય છે ત્યારે એ આર્થ ધ્યાન ફાટી નીકળે છે. કારણ કે અભિપ્રાયમાં શું પડ્યું છે? નિત્ય રાખવાની ઈચ્છા છે. અને થાય પ્રણમન કેવું થાય છે? વિયોગનું. અને એટલા માટે આપણી આકુલતા ફાટી નીકળે છે. તો એ આવા અનિત્યતાના, ક્ષણભંગુરતાના પ્રસંગો ખરેખર આપણને શેનું રિમાઇન્ડ કરાવવું જોઈએ? સંયોગના ભરોસે જીવનમાં રહેવા જેવું નથી. સ્થાયી તત્વના આશ્રયે સાદી અનંતકાળ ટકી શકાશે. કોઈ સંયોગ સદાય સાથે રહેતા જ નથી તો એના આધારે ક્યાંથી ટકશું? ખરેખર તો વિચાર કરીએ, અનિત્ય અધ્રુવ કોણ છે? કોણ છે? સંયોગ એટલે ભાઈના પૂતગલ કોણ છે? અરે સંયોગ તો પૂતગલ જળ અને અન્ય જીવ તો છે જ. એના લક્ષે થયેલો જે સંયોગી ભાવ, વિભાવ ભાવ, એ પણ કેવો છે? ક્ષણિક છે. ખરેખર તો એક સમયની પર્યાય પણ શું છે? ક્ષણિક નાશવાન છે. ક્ષણિકના આશ્રયે લક્ષે આકૃતા થયા વગર રહેશે જ નહીં. તો એમને આવી એક ભાવના જઈ, અંદરમાં સંયોગ ને સંયોગી ભાવથી ભિન્નતા તો હતી જ. કારણ કે આ કોની વાત ચાલે છે? સાધક જીવોની. જે તીર્થંકરો એ ક્યારથી સાધક હોય છે? ક્યાંથી સાધક હોય છે? ઘણા તો દસ દસ ભાવોથી સાધક દશા એમની શરૂ થઈ ગઈ હોય છે. જેમ મહાવીર ભગવાનને સિંહના ભાવમાં શું થયું હતું? સમ્યક દશા. ક્યાંથી ક્યાં સુધી રહ્યું? ઠેઠ સુધી એ જ દશા રહી. તો ઘણાના તો દસ દસ ભાવોથી સાધક દશા હોય છે. ભિન્નતાની ધારા તો હતી, અને કોઈ કોઈ માનવ પર્યાયમાં એ ધારામાંથી વૃદ્ધિ થઈને મુનિદશા પણ આવતી હતી. પણ અંતિમ જે પુરુષાર્થ છે, વચ્ચે વચ્ચે મુનિદશા તો લેતા હતા જ બધા, પણ શું થતું હતું? સાધનાનો અંતિમ પુરુષાર્થ કયો છે? ક્ષપક શ્રેણી આરોહણ. એટલો પુરુષાર્થ થઈ શકતો નહોતો, અને આયુષ્ય પૂરું થતું હતું, તો જે અસ્થિરતા જેણી છોડી હતી એ પાછું એમાં જોડાઈ જતા હતા. તો અહીંયા હવે એવો તીવ્ર પુરુષાર્થ કર્યો કે ભિન્નતા તો જાણીતી, હવે અસ્થિરતાનો પણ એ ભાવ છોડીને એ 12 વર્ષ સુધી એ મુનિ દશા એમણે ધારણ કરે છે, અને પછી કેવળનાની એ પ્રાપ્તિ કરે છે. તો જન્મ કલ્યાણક અને તપ કલ્યાણકના દિવસે બે એક જ છે એમનો, એક જ બે દિવસ છે, અને તે રીતે ખડતો તારો જોઈને એમને થયો છે. આપણે આવા સંયોગો છૂટતા જોઈએ છે, શું કરીએ છીએ? કારણ કે મોહ બુદ્ધિ એકત્વ બુદ્ધિ એવી છે કે મર્યાદિત કાળના સંયોગમાં અમર્યાદિત મમતા કરીએ છીએ. આપણે સંયોગ કેવા છે? મર્યાદિત કાળ લઈને આવેલા. અરે એનું વોલ્યુમ લઈએ, સંખ્યા મર્યાદિત છે, કાળ પણ મર્યાદિત છે. એવા સંયોગોમાં આપણે મમત્વ બુદ્ધિ એકત્વ બુદ્ધિ મોહ બુદ્ધિ કેવી કરીએ છે? અમર્યાદિતને અનંત આર કરીએ છે. તો આ રીતે તીર્થંકરોના ઘણી વાર એક વિચારવા જેવું છે, એ તીર્થંકરોને શું ઓછપ હોય છે કે આવો વૈભવ છોડીને જંગલમાં જાય છે? એમને શું ઓછું હોય છે? એના પુન કેવા હોય? તો દરેકને જોયું, હવે તો પંચકરાણ જોયા તો ખબર તો હશે ને, એમ તીર્થંકરના પુન કેવા હોય? કેવા હોય? કલ્પનાની બહાર, કલ્પનાની બહાર. અત્યારના તો કોઈ કલ્પના પણ ના કરી શકે આવા પુણ્યવંત કોઈ આત્મા હોઈ શકે, કે જેનો જન્મેલા બાળક ઉપર કેટલા ઘડાથી અભિષેક કરે. એ પણ કેટલા ના, ટબુડી જેટલા કે કેટલા હોય? કલ્પના ના કરી શકીએ શું છે આપણને એનું. જેના માટેના વસ્ત્રાભૂષણ ક્યાંથી આવતા હોય? દરરોજના દેવના લોકમાંથી આવતા. ફરીથી ચલો આપણે લઈએ કે ઉત્કૃષ્ટ પુણ્યના ધારક ફરીથી. અરે જેને હજી તીર્થંકર પણાની પ્રકૃતિનો ઉદય નથી આવ્યો, અરે હજી તો ગર્ભમાં નથી આવ્યા, એ પહેલા રત્નોની વર્ષા શરૂ થાય. આવા પુણ્યવંત એમને શું ગુજરાતી કઈ ખૂટતું હતું કે જેથી આ છોડ્યું અને મુનિ દશામાં કે જ્યાં પ્રતિકૂળતા આવવાની પૂરી શક્યતા છે ત્યાં ગયા? શું ખૂટતું હતું? અહીંયા શું ખૂટતું હતું? બધું જ હતું. આત્મા તો અનુભવમાં તો આવી ગયો હતો, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો હતું. શું ખૂટતું હતું? જીવનમાં કઈ લાગે છે? જેનો અધૂરો સ્વાદ પણ એને નિરાતે બેસવા ન દે. અધૂરો સ્વાદ, સમ્યક દર્શન થયું હતું, અતિન્દ્રિય આનંદનું શરૂઆત થઈ ગઈ હતી, પણ એ સ્વાદ એવો ચાખ્યો છે કે આટલા સ્વાદથી અમને હવે, જેને પૂજ્ય બેનસી વચનામૃતમાં શું કહે છે, પાતલી ધારથી અમને સંતોષ ન. અરે એક વાર વિચાર તો કરીએ કે આવા આનંદના પ્રચુર વેદન અને પૂર્ણતા માટે મારા આ વૈભવ પ્રત્યેનો વિકલ્પ છે એ મને અટકાવે છે. ફરીથી એ જે મને અલ્પ આનંદમાંથી ક્યાં પહોંચવું છે? પ્રચુર, પ્રચુરમાંથી પૂર્ણ. અરે પ્રચુરમાં સુધી પહોંચવામાં પણ આ વૈભવ તરફનું લક્ષ્ય જોડાણ અસ્થિરતાનો, સંયુક્ત નડતા નથી પણ એ તરફનું જોડાણ મને કોનાથી વંચિત રાખે છે? સ્વાદના પ્રચુર વેદનથી. અરે એની સામે આપણા તો હિનપુનવાળાના અલ્પ સંયોગમાં કેવા લપેટાઈને રહીએ છીએ આપણે જીવનમાં. અરે આત્માની સાધના માટે શું છોડવી શકાય, શું છોડવું જોઈએ. સરસ્વત છૂટવા છોડવાની જેની અંદરમાં તૈયારી હોય એના માટે છે. ના મારે થોડું તો સંસારનું સુખ જોવે છે અને મને આત્માનું પણ જોવે છે, જેને કહીએ દહીં અને દૂધમાં આ નથી. એક નિશ્ચિતપણે નિર્ણય કરવો છે, મારે મારા આત્મા માટે સર્વસ્વ અર્પણ કરવા હું તૈયાર છું. જીવનમાં આવી જો પુરુષાર્થની ધારા ભાવનાની ધારા નથી તો આપણે શું મેળવશું. યોગ મળી ચૂક્યા છે પણ યોગમાં આપણે ક્યારેય કામ કર્યું નથી. સાક્ષાત તીર્થંકરના યોગમાં પણ કેટલી વાર પહોંચ્યા? અનંત વાર. મુનિવ્રત કેટલી વાર પડ્યા? મુનિવ્રત પણ અનંત વાર. ગુરુદેવસિંહ જ્યારે દુકાનમાં હતા પાલેજમાં, ત્યારે બે વાક્યો સજ્જાઈ માળામાંથી ખાસ ક્યાં યાદ રહી ગયા હતા? કેવડી આગળ રહી ગયો કોરો, પછી બીજું દ્રવ્ય સંયમ સે ગ્રવેક પાયો ફેર પીછો પટક્યો. એક બે વાર નથી, કેવડી આગળ કેટલી વાર ગયા છે, પણ કેવા નીકળ્યા ત્યાં ને ત્યાં કોરા. શા માટે? શા માટે? આવા યોગમાં પણ પોતાને પોતાના સ્વરૂપની અધિકતા ન લાગી. એ અરિહંત તીર્થંકર કેવળી પરમાત્માના પુનના યોગમાં મળેલી સામગ્રીમાં અટકી પડ્યા, પણ એનાથી અલિપ્તતા શીખ્યા નહીં આપણે. એ બધા આઠ પ્રાતિહાર્ય વચ્ચે પણ તીર્થંકર કેવી રીતે બિરાજમાન હોય છે? કેવી રીતે બિરાજમાન હોય છે? ચતુરાંગુલ ઊંચે ઉપર માંડલામાં એટલા માટે દેખાયું. અરે અંતરથી તો અલિપ્ત હતા, બહારથી પણ અલિપ્ત છે. એક વાર સંયોગથી અલિપ્તતા શીખવા જેવી છે. એકાકારપણું કરીને એ જ રહ્યા છે, પણ એની અલિપ્તતા. તો અહીંયા એ ઋષભદેવ અને અજિતનાથ ભગવાન લઈએ. હવે ત્રીજા આપણે એક સંભાવના લઈએ. એ પૂર્વ ભવમાં જે અજિતનાથ ભગવાનનું જે નામ હતું એમાં શું નામ હતું? હમણાં જ લીધું, વિમલ વાહન. અને સંભવનાથ ભગવાનનું પણ સૈન નામ હતું. પૂર્વે એ વિમલ વાહન રાજા હતા અને એ વિદેહ ક્ષેત્રમાં ક્ષેમપુરી નગરમાં હતા. એમનો જન્મ અને દીક્ષાના દિવસો જુદા છે. એકવાર એ પણ પોતે કુદરતી શોભા જોતા હતા અને એને એવો વિચાર આવ્યો, આ તો એક ભાવનાથી, ત્યારે કેવો વિચારી તો આપણે થોડી જાય, એક ભાવનાથી એમાં કે વિશ્વની શોભા જોડનારો એવો હું આત્મા ચૈતન્યની અદભુત શોભાથી ભરેલો છે. શું ભાવ જાગ્યો? જોતા હતા કોને? નહીં, આપણે તો જોવા જઈએ છીએ ને બધે, નહીં વંડર્સ બધા જોવા ને બધે, ન્યા તો બધે સારું હોય છે ને, બધે ગ્રીનરીઝ હોય છે ને, બધું આ હોય, ફોલ્સ હોય છે ને, બધું જ નહીં. કયો છે? કેનેડાના બાજુ નથી એ જ કહે ને. એમાં આશ્ચર્ય શું હશે? પાણી તો ઉપરથી નીચે જ પડે, એમાં નવું શું આશ્ચર્ય જોવાનું? હા, નીચેથી ઉપર કાંઈક જતું હોય તો શું થાય? શું છે બીજું? શું છે? અહીંયા પણ ઉપરથી ફેંકો તો ક્યાં જશે પાણી? જીવનમાં જળનો ચમત્કાર જોનાર ચૈતન્ય ચમત્કાર શું છે એ વાત આપણે કોઈ દીએ જોઈ નથી. અને તીર્થંકર એ મુનિ દશામાં એને જોઈ તો છે, પણ હવે વિશેષપણે એ ચૈતન્યનો અદભુત ચમત્કાર જોવા માટે, અરે ઉપયોગ એમાં જ પૂર્ણપણે જામી જાય એના માટે આ વૈભવ છોડીને પણ એ વન જંગલમાં સાધના માટે નીકળી જાય. એમને કોઈ પ્રતિકૂળતા આવી હતી એટલે નીકળી જાય છે એમ હોતો નથી. અરે ખમા ખમા જેને થતા હોય, ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો ઇન્દ્રો તો એના શું હોય છે? મિત્ર હોય, સૌધર્મ ઇન્દ્ર આદિ તો, અને એને તો દાસત્વ જ એને, કારણ કે એક એક કલ્યાણક ઉજવવા માટે આવતા. ને આવો વૈભવ હોવા છતાં એ કોને જવા માટે? મારે મારી ચૈતન્યની એક અદભુત શોભા જોવા નિહાળવા માટે હું અમે એ વન જંગલમાં એ જાય છે. તો આ વિશ્વની શોભા વિશ્વની જળ શોભા જોનાર હું મારી ચૈતન્યની એ અદભુત શોભા છે એવી રીતે એ પોતે વિચારે છે. એમાં અચાનક વાદળામાં દેવનગરી જેવો દેખાવ થાય છે. આ તો આમ જોતા હતા, એમાં આકાશમાં શું થયું, વાદળ, અને એમાં પણ એક જાણે શું થયું, નગરીને એવું બધું જેવે છે. એ જોવે છે આ શું દેખાય છે, એવો જ્યાં વિચાર કરે છે ત્યાં તો જોત જોતામાં એ વાદળાનો દેખાવ ક્યાં સુધી રહે, જેમ મનુષ્યનું ત્યાં આંખો પલટી જાય છે. અને આ ઉપરથી સંસારની બે દશા, કઈ દશા, ક્ષણભંગુરતા, અને ક્ષણભંગુરતા હોવાથી એ અસારતા છે. કાળથી જોઈએ તો કેવા છે, ક્ષણભંગુર, અને જ્યાં ક્ષણભંગુર પણ હોય ત્યાં શું હોય, અસાર પણ. એટલા માટે 12 ભાવનામાં પણ પેલી કઈ છે, કઈ છે, અનિત્ય. અનિત્ય હોવાથી કેવું છે, અસરણ છે, અને અસરણ હોવાથી કેવું છે, દુઃખમય, સંસાર દુઃખમય. સંસાર ભાવના નામ છે, પણ એ સંસારને કેવું કરવું છે, દુઃખમય. તો ક્રમ શું છે, જે નાશવાન છે, નાશવાની કેવું હોય, અસરણ હોય, અને જ્યાં શરણ ન હોય ત્યાં દુઃખ જ હોય. અને આ રીતે એમને સંસારની અસારતાનો એક ખાલી છે ને અસ્થિરતાનો થોડો ગ્રસ્ત દશાનો શું રહી ગયો હોય છે, એક તંતુ રહી ગયો હોય છે. અને આવો ક્યાંક પ્રસંગ જોવે છે તો તરત જ એની ધારા આખી એ પલટી જાય છે. અને એમણે શ્રી સંભવનાથ મુનિરાજ 14 વર્ષ સુધી આરાધના કરે છે, અને ત્યાંથી એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત એ થતું હોય છે. અને આના ઉપરથી એક વિચારીએ, અતિન્દ્રિય જ્ઞાન ક્યારે પરોક્ષ ન હોય, અને અતિન્દ્રિય જ્ઞાનમાં, અતિન્દ્રિય સુખમાં ક્યારે થાક ન હોય. અતિન્દ્રિય જ્ઞાન ક્યારે પરોક્ષ ન હોય, અને અતિન્દ્રિય સુખમાં ક્યારે થાક ન હોય. થાકી જવાય કે નહીં, બહુ ટુ મચ લક્ઝરીમાં પછી સિદ્ધ ભગવાન ક્યાં સુધી આનંદને ભોગવી શકે, સિદ્ધ ભગવાન અતિન્દ્રિય આનંદને ક્યાં સુધી ભોગવી શકે. આમ બોલી લેવું સહેલું છે, પણ આપણને બોજ રાખે પછી શું થાય, થોડુંક તો હોવું જોઈએ ને. જમવામાં બોજ ગળ્યું ગળ્યું હોય તો વચ્ચે શું લઈએ આપણે, થોડું નહીં ફરસાણ ને એવું તો થોડુંક જોવે કે નહીં જોવે કે નહીં. એટલી તો નિશ્ચિતતા જાણશો, રાગને પોતાનો વિષય પણ એકનો એક ગમતો નથી. રાગ પણ શું પલટે છે, વિષય પલટા કરે, અને આ અતિન્દ્રિય આનંદ શું છે, એમાં ક્યારેય બોજો ન હોય, થાક ન હોય, કંટાળો ન હોય. તો અતિન્દ્રિય જ્ઞાનમાં પરોક્ષપણું ન હોય, અને અતિન્દ્રિય સુખમાં ક્યારેય થાક ન હોય. અને એવા અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાનની પૂર્ણતા માટે પ્રવચન સારજીનો પહેલો જ અધિકાર રાખો એના માટે છે. પ્રવચન સારનો પહેલો અધિકાર, મુખ્ય ત્રણ જ અધિકાર, લંબા વધારે, પહેલો કયો છે, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. અને એમાં આચાર્ય દેવેશની વાત લીધી છે, ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ હેય છે, અને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ ઉપાધિ, એ પ્રગટ કરવા યોગ્ય છે એ વાત એમણે લીધી છે. આપણે પછી કાલ બીજા તીર્થંકરોનું લેશું. હવે આપણે ગુરુદેવસિંહનો જે બોલ બીજો ચાલે છે એ ઉપર આપણે આવીએ. બીજું પાનું છે, શું શબ્દ વાપરો છે, પહેલી જ લાઈન છે, બીજા પાને પહેલી જ લાઈન, આહા કેટલી વિશાળ દ્રષ્ટિ. શું વિશાળ દ્રષ્ટિ, આગળ કયો વિષય આવ્યો, પેલો શું આવ્યો, પોતાને દ્રઢ દ્રષ્ટિથી શું જોવે, પરમાત્મ સ્વરૂપ જોવે છે, એ કેટલી વિશાળ દ્રષ્ટિ. આપણામાં પણ વિશાળ દ્રષ્ટિ છે ને, આપણે બધાને સરખા માનવા, કોઈને ખોટા કે એવું, બ્રોડ માઇન્ડેડ કે ને, બ્રોડ માઇન્ડેડ ને, બધા સાચા, આપણે સાચા ને બીજા એવું ન રાખવું, બધા એ કહેવા કે નેરો માઇન્ડેડ ને, રિજિટ કહેવાય એવું બધું ને. આજકાલ તો એની બહુ જ વિષય ચાલે, વિશાળ વિશાળ બુદ્ધિ રાખવી ને. ટીચરે સ્કૂલમાં એવું જ રાખવું, ભાઈ કોઈ સ્ટુડન્ટને ફેલ ન કરવા, બે ને બે ચાર લખ કે પાંચ લખ, બધા સાચા, ન્યાય હોય છે ને વિશાળ બુદ્ધિ. જો એના માટે આપણે પ્રતિક્રમણમાં શું બોલીએ છીએ? વિનય. એનો અર્થ થયો કે એને સાચા ખોટાનો નિર્ણય નથી. જગતમાં જો એવી વિશાળ દ્રષ્ટિ રાખીશ તો જેટલું પીળું એટલું સોનું લઈ આવજે, તો ત્યાં તો શું કરશો? ત્યાં તો આપણને શું લાગે છે? ઠગાઈ જશું તો નુકસાન લાગે. જીવનમાં લૌકિકતાનું નુકસાન પુણ્યના ઉદયે ભરપાઈ થઈ જશે, પણ વિપરીત શ્રદ્ધાનું જે નુકસાન છે એ ભરપાઈ કરવા બહુ મુશ્કેલ પડશે. એક બારમાં કદાચ માની લો ભૂલ થઈ ગઈ, ઠગાઈ ગયા, સોનાની જગ્યાએ પિત્તળ આવી ગયું, એ પુણ્યના ઉદયે ભરપાઈ થઈ જશે. પણ એક શ્રદ્ધાની વિપરીતતાનો જે નુકસાન છે, જેમ કારમાં એક્સિડન્ટ થાય, બોડી ડેમેજ થાય અને એક આખી મશીનરી ખલાસ થાય, બેમાં શું છે? એક્સિડન્ટ તો છે કે ભાઈ બોડી ડેમેજથી ચિંતા નહીં, ઘર સુધી ગાડી તો ગમે એમ પહોંચી જશે, પણ એન્જિનમાં જ ખલાસ થયું તો શું થયું? એ ક્યાં જશે? સ્ક્રેપમાં જશે. એમ જીવનમાં એક શ્રદ્ધાની વિપરીતતા એ મહાન નુકસાન છે. એક સમય માત્ર પણ એ શ્રદ્ધાની વિપરીતતા રાખવા જેવી નથી. તો અહીંયા કે છે, આહા કેટલી વિશાળ દ્રષ્ટિ. વિશાળ દ્રષ્ટિ શું છે આમાં? કે પણતીમાં વિપરીતતા હોવા છતાં, અધુરાશ હોવા છતાં, એને ગૌણ કરીને સ્વભાવની પૂર્ણતા આખી એ સ્વીકારે છે વિશાળની દ્રષ્ટિ. અરે આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય. કન્ડિશન મૂકી, શું કન્ડિશન મૂકી છે? બેસે તો. બેસે તો એટલે ક્યાં બેસે? અમે તો બેસાડી દીધી છે, તમે કહો તો લખીને દઈએ. શું છે બેસે એટલે શું? અરે બેસે એનું નામ કહેવાય જે કોઈ દી ફરીથી ભૂસાય નહીં. આ ક્યાં બેસવું છે? આપણે લખેલું કેવું છે? ભૂસાય છે કે નથી ભૂસાતું? ભૂસાય છે જે કઈ માનીએ છીએ બોલીએ છીએ. અરે ભૂસાય શું? પાણીની અંદર લખેલા જેવું છે. પાટીમાં લખેલું તો હજી થોડા દી રહેશે, કઈ પાણીની અંદર. અરે આ વાત બેસે એટલે શ્રદ્ધામાં એનો જો સ્વીકાર થશે તો કલ્યાણ થયા વગર રહેશે નહીં. ભાષાથી કે વિકલ્પથી કે ધારણાથી નહીં. આ વાત બેસે તો કઈ વાત બેસે? કે હું તો સ્વભાવે પરિપૂર્ણ તત્વ જ છું, સ્વભાવમાં અંશ માત્ર પણ શું નથી? વિપરીતતા તો નથી, ઓછપ નથી. જેમ 38 ગાથામાં શું શબ્દ આવે છે? પરમાણુ માત્ર પણ મારો નથી. અભિપ્રાયમાં શું માન્યું હતું? જ્યાં સુધી સમજણ નહોતી, અજ્ઞાનતા મિથ્યા, ત્યાં સુધી શું માન્યું હતું? આખા જગતમાં એકત્વ હતું. અને જ્યાં ભેદજ્ઞાન થયું, સમ્યક શ્રદ્ધા થઈ અને ત્યાં જોયું તો એક મારું પરમાણુ પણ ન નીકળ્યું. આ ખરેખર એવી રીતે એક અંશ માત્ર પણ સ્વભાવમાં ઓછપ નથી, એવી સ્વભાવનો યથાર્થ સ્વીકાર થઈ જાય તો કલ્યાણ થઈ જાય. પણ આવી કબૂલાતને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પાર ન મળે. આવી કબૂલાત એટલે આવી સાચી કબૂલાત, વસ્તુના યથાર્થ સ્વરૂપને સ્વીકારવાનો એને ભણતીમાં પુરુષાર્થ થતો નથી, તો એના માટે એને રોકનારા ખોટી માન્યતા, વિપરીત મિથ્યાત્વ એના ગઢના પાર ન મળે. જેમ કોની સાથે સરખાયું? પેલાના જમાનામાં કોઈ રાજા ઉપર ચડાઈ કરવી હોય તો શું કરવું પડે? એનો ગઢ હોય, એને ઓળંગવો પડે ને. એમ અહીંયા એવા મિથ્યાત્વના ગઢ છે મજબૂત, કે આખો આપણો અભિપ્રાય એને ઓળંગી શકતો એ નથી. જીવનમાં એક સમ્યજ્ઞાન દીપિકામાં એક સરસ એના માટે એક દ્રષ્ટાંત આવે છે, કદાચ ખબર હશે ઘણાને. પેલાના જમાનામાં નગર હોય, નગરને ફરતે શું હોય? કોર્ટ હોય, અને ચાર દિશામાં એને શું છે? દરવાજા હોય, એન્ટ્રી પોઈન્ટ હોય. એમાં રાતના બંધ થઈ જાય, સવારના ખુલે, સવારના ખુલ્લા હશે, એમ અંધ માણસ એ નગરમાંથી બહાર નીકળી ગયો. હવે પાછો એને કાંઈ રસ્તો દેખાય નહીં, અને એને કીધું કોઈને કે મારે અંદર નગરમાં પ્રવેશ કરવો છે, તો કોઈને દયા આવી તો એણે ક્યાં હાથ એનો લગાડી દીધો, જે ગઢની દીવાલ હોય ત્યાં લખે ભાઈ આના હાથ અડતા અડતા આગળ જજો, દરવાજો આવે ત્યારે અંદર તમે વયા જાવ. એ હાથ રાખીને જાય છે. પછી શું થાય છે, જ્યાં એ દરવાજો આવે ત્યારે એને શું થાય, થોડુંક શું થાય, હાથ લઈ લે ખંજવાળ આવે ગમે આવે, અને પાછો હાથ ત્યાં કરે છે તો પાછું શું આવી જાય છે, એવું કોને થયું, કોને થયું? જીવનમાં આપણે આવા જ અવસર ગુમાવતા આવ્યા છે. આપણને આપણી પણતી ઉપરનો ખેદ થવો જોઈએ. એનું તો એક દ્રષ્ટાંત છે, એ તો થોડાક કલાક માટે કદાચ રખડશે અને આપણે અનાદિના એ પર્યો. ખરેખર આવા યોગમાં કામ નથી થતું તો સમજી લેવું, હું ક્યાંક દરવાજો આવી ગયો, ખંજવાળતો તો નથી. આપણે આપણા ઉપર વિચારવું છે કે આવો એક અપૂર્વ યોગ, અરે આવા પંચમ આરામાં ભરત ક્ષેત્રમાં આવી તત્વની વાત સાંભળવા મળવી, એ શું ઓછો પુણ્યનો છે. ટોરમલજીના શબ્દોમાં કહીએ તો સબ અવસર આ ચુકાય, કોની રાહ જોઈએ. જે પાંચ લબ્ધિ જોઈએ, ક્ષોપસમ લબ્ધિ જોઈએ, વિશુદ્ધિ લબ્ધિ જોઈએ, દેશના લબ્ધિ જોઈએ, પ્રાયોગ લબ્ધિ જોઈએ, અરે આજ માત્ર શું બાકી રહ્યું છે, કરણ લબ્ધિના પુરુષાર્થ. આવા યોગમાં જો નહીં કરીએ તો હવે ક્યારે કરવા વિચારશે? તો એ અહીંયા કે આવી કબૂલાતને યથાર્થ પોતાના સ્વભાવની કબૂલાત ને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પાર ન મળે. અહીં તો કે છે કે 12 અંગનો સાર એ છે કે આત્માને જીનવર સમાન દ્રષ્ટિમાં લેવો. 12 અંગનો સાર, ખરેખર આટલું પણ જેને આવે ને એને સબ આગમ ભેદ સુઉર બસે. જીવનમાં વિસ્તાર કરતા એના સાર સુધી પહોંચવા જેવું છે. સામાન્યપણે આપણે શેમાં જતા હોઈએ છે, વિસ્તાર, કારણ કે વિસ્તારથી આપણને એક સંતુષ્ટ થાય છે કે મને ઘણું આવડ્યું. એનો જો સાર ગ્રહણ, શિવભૂતિ મુનિરાજે શું કર્યું, એને સાર ગ્રહણ કર્યું, વિસ્તાર નહોતો. અરે ખરેખર તો એટલા શબ્દો યાદ નહોતા રહ્યા. ક્યાં શબ્દો? ખાલી 4 શબ્દો, મા તુસ અને મા રૂસ. મા તુસ એટલે ક્યાંય સંતોષ પામીશ નહીં, અને મા રૂસ, મા ઇઝ સંસ્કૃતમાં નેગેટિવ છે, મા એટલે નહીં, અને ક્યાં રોષ એટલે ગુસ્સો દ્વેષ ક્યાંય કરે. અરે એટલાય શબ્દો ન રહ્યા પણ શું કર્યું એમણે, સાર શું ગ્રહણ કર્યો કે ડાળ અને એના ફોતરા બે જુદા છે, એનાથી આખી ધારા શરૂ થઈ. તો ક્યાં સુધી પહોંચી ગયા? આટલાય શબ્દો નહોતા પણ સાર ગ્રહણ કર્યો, ક્યાં સુધી પહોંચ્યા? કેવળ જ્ઞાન પામી ગયા. જીવનમાં ક્યારે પણ એ અધિકતા રાખીશ નહીં કે મને ક્ષોભસમ અધિક હો. હો તો અધિકતા નહીં, અને ન હો તો એનો ખેદ નહીં. મને સાર ગ્રહણ કરવો છે. તો એ સાર 12 અંગનો સાર શું છે? રાજમલજીએ પણ કલષ્ટિકામાં લખ્યું, 12 અંગમાં શું કીધું છે? અનુભૂતિ. અને સમયસારમાં પણ આવે છે, પુનપાપ અધિકારમાં, એ અનુભૂતિ કરવાનું ફરમાન છે. શબ્દ છે શું છે? આગમમાં ફરમાન, જેમ રાજાનું ફરમાન હોય છે ને, એમ સર્વજ્ઞ ભગવાનનું આગમમાં શેનું ફરમાન છે? અનુભૂતિ કરવાનું. તો એ 12 અંગનો સાર એ છે કે આત્માને જીનવર સમાન દ્રષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. સમયસારમાં નામ શું છે શાસ્ત્રનું નામ? સમયસાર. અને એ સમયસારમાં એનો અર્થ શું છે? સમયસારનો અર્થ શુદ્ધ આત્મા. તો સમયસારમાં કોને બતાવવો છે? શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવવું. તો શુદ્ધાત્માને બતાવવા માટે પહેલી જ ગાથામાં મંગળાચરણમાં કુંદકુંદાચાર્ય દેખો ને યાદ કર્યા, સિદ્ધ ભગવાનને યાદ કર્યા. પ્રવચન સાર છે તેમાં તો પંચ પરમેશ્વરને લીધા છે, પણ સાતે કોને લીધા છે? સિમંદર આદિ ભગવાન ને માયુર ભગવાન. તો અહીંયા તો શુદ્ધાત્મા બતાવવો છે, તો પ્રગટ શુદ્ધાત્માને જોઈ લે. અમારે તને કોને બતાવવો છે? શક્તિરૂપ શુદ્ધાત્માને. પણ એને બતાવવા પહેલા કોને બતાવ્યા? કે વ્યક્તરૂપ શુદ્ધાત્મા કોણ પરિપૂર્ણ થઈ ગયા છે? સિદ્ધ ભગવાન. હજી અરિયંત ભગવાન છે, હજી એમને ચાર પ્રતિજીવી ગુણ શુદ્ધ નથી થયા, હજી એ અપેક્ષા એ તો 14મા ગુણસ્થાન સુધી આવ્યું. તો આપણે કલષ્ટિકામાં સંસાર છે ત્યાં સુધી હજી યોગ પણ રહી ગયું છે, અસિદ્ધત્વ ભાવનો ઉદયિક ભાવ જ રહી ગયો છે. તો એ અહીંયા સિદ્ધ સમાન સદા પદ મેળો. તો એ આત્માનું સ્વરૂપ પરમાત્મા. હવે શબ્દ શું છે? આત્માનું સ્વરૂપ કેવું છે? કોનું? કોનું? ક્યાં આત્માનું? મારા આત્માનું. મારા આત્માનું. ફરીથી, આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. અરે મારું સ્વરૂપ, આપણે શું વાંચવું? મારું સ્વરૂપ પરમાત્મા. એટલો ભેદ સકા, મારું સ્વરૂપ એ પરમાત્મા જ છે. પરમાત્મા જ છો, છે હું પરમાત્મા. જેવું એ તો હજી શું થયું? સરખામણી થયું. હવે છોડી દેવાનું, હું જ પરમાત્મા. અરે એકવાર અંતરંગની ભાવનામાંથી આવો એક ભાવ તો ઉઠે, કમસે કમ વાણીમાં એક ધ્વનિ તો આવે રૂચિપૂર્વકનો, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું. આ એક વિચારવા જેવું છે. સ્વરૂપમાં પણ કેવું છે? ખરું સ્વરૂપ. પર્યાયમાં વિવિધતા છે, એ પણ એક જાત સ્વભાવનું સ્વરૂપ છે એનું, પર્યાયનું, એક સમયનું. પણ ખરું સ્વરૂપ શું છે? અનાદિનું શું સ્વરૂપ છે? તો કે મારું સ્વરૂપ પરમાત્મા જ છે, જેવું પણ નહીં. તો એ વાત કરીને હવે બીજો ત્રીજો બોલ લઈએ. અને આ બોલ તો ક્યાંક વાંચ્યો હશે, સ્વાધ્યાય મંદિરમાં લખેલો છે. બધું એ તો બધા કેવા હોય છે, ટાઈમ તો હોય નહીં, ડેકોરેટિવ પીસ હોય બધા. એ તો ગુરદેવસિંહની પાઠ છે ને, એની સામેમાં જ છે. હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી. જો અસ્થિ નાસ્તિ, અસ્થિમાં શું લીધું? હું કેવો છું? જે એક, અને જે એક હોય કેવો હોય? અખંડ જ હોય. જ્ઞાયક મૂર્તિ છું. છું શેના ઉપર વજન છે? છું પણ આ ઉપર. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન. આખી બધી ત્યાંથી જ આખી શૈલી છે. હું એટલે કે એક અસ્તિત્વમય પદાર્થ. વ્યાકરણમાં હું ને શું કહેવાય ખબર છે ને? હું એ શબ્દને શું કહેવાય? સર્વનામ કહેવાય. અને સર્વનામની વ્યાખ્યા શું છે? કોને કહે? સર્વનામ. નામની જગ્યાએ વપરાતો શબ્દ એનું નામ શું કહેવાય? સર્વનામ. અને નામ કોને કહેવાય? આવું કઈ વ્યાકરણ જ શીખવાનું, પણ આ તો એક ખ્યાલ આવે આપણને કે કોઈક વસ્તુને ઓળખવા માટે એક શબ્દ દેવામાં આવે એનું નામ શું છે? નામ કહેવાય. તો એનો અર્થ છે, નામ છે તો ત્યાં પદાર્થ હોવો જોઈએ. અને એ નામની જગ્યાએ શું વપરાય છે? સર્વનામ. તો હું એક શું છે? એક સર્વનામ છે. એનો અર્થ કે કોઈક પદાર્થને આપણે પોઈન્ટ આઉટ કરીએ છીએ, કોઈક પદાર્થને અનુલક્ષીને આવો શબ્દ હું. તો હું જગતમાં નાસ્તિક સિવાય બધા જ અસ્તિત્વને તો સ્વીકારે છે. ભૂલ ક્યાં છે? કે જે ખરેખર અસ્તિત્વ છે એની જગ્યાએ જે સાચું અસ્તિત્વ છે જ નહીં ત્યાં આપણે માની બેઠા છે. તો મારું સાચું ખરું અસ્તિત્વ કે જેને જાણ્યા વિના પામો દુઃખ અનંત, તે કેવું છે? કે હું એક અખંડ. એ પણ એક કૃપાળુ દેવનું વ્યાખ્યા કયું છે? જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ સંપૂર્ણ છે. જ્ઞાનમાં આપણે શું કરીએ છીએ? ભેદ કરીએ છીએ. જ્ઞાનને સાપેક્ષ ઓળખીએ છીએ. પણ મારો જ્ઞાન સ્વભાવ એકરૂપ છે, અખંડ છે, એવી અખંડતા તરફ આપણી દ્રષ્ટિ જતી નથી. સમયસારમાં એટલે છઠ્ઠી ગાથામાં એને શબ્દ શું આપ્યો છે, જ્ઞેયકૃત અશુદ્ધતા એને નથી. એક શબ્દ આપણે છઠ્ઠી ગાથામાં આત્માને શુદ્ધાત્મા માટે કયો શબ્દ આપ્યો, જ્ઞાયક, જે એક જ્ઞાયક ભાવ. અને જ્યાં જ્ઞાયક શબ્દ આવ્યો એટલે આપણે કોને વિચારીએ છીએ, જ્ઞાયક એટલે કોણ, જાણનાર એટલે કોણ, જ્ઞેયને જાણતો જ્ઞાયક. કોની સાથે લીધો આપણે, જ્ઞેય સંબંધિત, જ્ઞેય સાપેક્ષ. અરે જ્ઞેય સાપેક્ષ છો કે હું મારા સ્વતઃ સ્વભાવથી જ્ઞાયક છું? જ્ઞેયને જાણું એટલે મારું નામ જ્ઞાયક પડ્યું છે, પણ મને જ્ઞેયની આધારિતતા નથી, જ્ઞેયની પરાધીનતા નથી, જ્ઞેયની સાપેક્ષતા નથી. અને એનું નામ જ છઠ્ઠી ગાથામાં શું કહી છે, જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જેમ મુક્તિ, મુક્તિ કોને કહેવાય, બંધનથી રહી. સામાન્યપણે આપણને કોનાથી લઈએ આપણે, બંધનની અભાવરૂપની સાપેક્ષતા. ખરેખર હું મારાથી જ મુક્ત સ્વરૂપ છું, બંધનથી રહિત થયો હતો એ બધી સાપેક્ષતા વગરનો હું મારા સ્વભાવથી કેવો છું, મુક્ત સ્વરૂપ છું. એમ અહીંયા હું કેવો છું, જ્ઞાયક, જ્ઞાન સ્વરૂપી. એ કેવું છે, એક અખંડ જ્ઞાયક. પછી શબ્દ શું છે એની સાથે, કયો શબ્દ, મૂર્તિક તો કોણ હોય, પૂતગલ હોય, હું તો ન હોઉં ને, મૂર્તિ કોણ હોય, જીવ કે પૂતગલ? અહીંયા તો મૂર્તિ શબ્દ, મૂર્તિ એટલે સ્પર્શ રસ ગંધ ન લેવા, મૂર્તિ એટલે સ્વરૂપ. અહીંયા શું છે, હું કેવો છું, જ્ઞાયક સ્વરૂપ છું. મૂર્તિ, મૂર્તિ ક, એમાં કોણ આવશે, સ્પર્શ રસ ગંધ વર્ણ. અહીંયા મૂર્તિ એટલે શું છે, એ સ્વરૂપે રહેલો છે, કે હું એક અખંડ. કોઈ જ્ઞાનના પાંચ ભેદ, મતિ, શ્રુત, અવધિ, મન, કેવળ, એ પણ નહીં, એક એક ના પણ પાછા ભેદ હોય. મતિ જ્ઞાન ના પણ અવગ્રહ, એ આવાય ધારણા, શ્રુત જ્ઞાન ના પ્રત્યક્ષ પરોક્ષ, અવધિ ના ત્રણ ભેદ છે, દેશ અવધિ, પરમ અવધિ, સકલ અવધિ, મન પર્યના વિપુલ મતિ, રુજુમતિ અને કેવળ જ્ઞાન ના. કેવળ આટલા બધા લીધા તો કેવળ જ્ઞાન ના તો ભેદ લેવા પડશે કે નહીં? નહીં, કેવળ નાના ભેદ ન હોય કે શીખ્યા નથી, કદાચ શીખાયા હશે તો યાદ નહીં હોય. કેવળ નાના ભેદ કેટલા છે, કેટલા ભેદ? નહીં, કેમ નહીં? પૂર્ણતામાં ક્યારેય ભેદ નહીં હોય, અને ભેદ હશે તો એ પૂર્ણ નહીં હોય. ભેદ શેમાં હોય, ખંડ શેમાં હોય, અનેકતા શેમાં હોય, વિપરીતતામાં અથવા અધુરાશમાં. પૂર્ણ કેવું હોય, એક જ હોય, અખંડ જ હોય, અભેદ જ હોય, અને તો જ તેનું નામ પરિપૂર્ણ કહેવામાં આવે છે. તો હું એક અખંડ. અરે ક્યારેક આ બધા ભેદભાવોથી થોડું ઉપર આવવું પડશે, જેમ કે ને પેલું ઉપર ઉપર આવી જાય, એનાથી લૌકિકતાથી જે કંઈક પોતે ઉપર આવવું પડશે. એમ અનાદિકાળથી ભેદભાવોમાં, અત્યારના હજી પરભાવોમાં ને વિભાવમાં છે, હજી તો ભેદભાવ દી ગયા, એમાં એવા અટવાઈ ગયા છે કે એનાથી એક અભેદ તત્વ શું છે એ વાત આપણને ખ્યાલમાં નથી. અને જ્યાં સુધી એક અભેદ તત્વ, અખંડ તત્વ હાથમાં નહીં આવે ત્યાં સુધી નિરીકલ દશા થવાની નથી. અને એટલા માટે ક્યારેય પણ શુદ્ધ નહીંનો વિષય હશે તો આવા શબ્દો આવશે, એક અખંડ અભેદ શુદ્ધ. તો હું એક અખંડ જ્ઞાયક. ફરીથી જ્ઞાયક કહેતા કયો ગુણ આવે એમાં, શ્રદ્ધાનો, ચારિત્રનો કયો આવે? જ્ઞાયક કહેતા કયો ગુણ આવે? જ્ઞાન ગુણ આવે ને. જ્ઞાયક કહેતા જ્ઞાન ગુણનો ભેદ પણ ન જોવો. જ્ઞાનની મુખ્યતાએ આનંદ ગુણોનું અભેદ પણ. ઓલું સાપેક્ષતા ન જ જોવો. જ્ઞાયક કહેતા જ્ઞેયને જાણનારો એવો સાપેક્ષતા ન જોવો, પણ જ્ઞાયકમાં પણ એક જ્ઞાન ગુણનો ભેદ ન જોવો. જ્ઞાયકમાં પણ અનંત ગુણોનું એક અભેદ પણ. પણ શું થાય, કોઈ ગુણની મુખ્યતાથી તો કેવું પડે છે. જેમ કઈ સાકર કેવી તો શું કેવી પડે છે, ગળી. એનો એક અસાધારણ જે સ્વભાવ, એનાથી મુખ્યતાથી શું કરવું પડે છે, કેવું પડે છે. પણ છતાં કથનમાં ભેદ છે અને સમજણમાં અભેદ લેવો પડશે. કથનમાં તો શું કહેશે, જેટલું કથન કરવા જશે એટલું શું થશે, ભેદ પડ્યા વગર રહેશે ને. પણ એક કથનમાં ભેદ આવે છે, પણ ગ્રહણ કેવી રીતે કરવું છે, અભેદ પણ એ ગ્રહણ કરવું છે. તો હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું, આ અસ્થિ પણ હું સિદ્ધ કર્યું. અને જ્યાં અસ્થિ હશે ત્યાં સાથે શું હોય, કેમ એવું નિયમ શું, કામ અસ્થિ સાથે નાસ્તિક કેમ જરૂરી કેમ છે. અસ્થિ સાથે નાસ્તિ હશે તો જ પોતે સ્વતંત્ર સ્વાધીન તત્વ સિદ્ધ થશે. ખાલી અસ્થિ હશે તો બધા સાથે ભેળસેળિયું થઈ જશે. કોઈ પણ એક વસ્તુને સ્વતંત્ર સ્વાધીન સિદ્ધ કરવા માટે અસ્થિ સાથે શું જોશે, નાસ્તિ. કોઈ પણ આ એક મકાન મારું છે એમ સ્વતંત્ર સિદ્ધ કરવા માટે શું કરવું પડશે, ત્યાં તો બધે લોની ભાષામાં શીખા હોય કે આ મકાન મારું જ છે, પાછું સાથે શું ઉમેરે, બીજા કોઈનું નથી. અને પાછો ક્યાં સુધી લે, ચારે દિશાનું વર્ણન કરે ને, અને સાથે ઉપર શું લખે, ઉપર ખબર નહીં ન્યા સુધી કેદી પહોંચવાનો છે, નીચે પાતાળ સુધી ને ઉપર સ્વર્ગ લોક સુધી. ન્યા તો એટલી નિશ્ચિતતા કરતા હોય છે, એમ અહીંયા અસ્થિ અને નાસ્તિ શું છે, ફરીથી અસ્થિ અને નાસ્તિ બે ભેગા લે તેનું નામ શું કહેવાય, અનેકાંત. અને અનેકાંત એ સંશયશીલ નથી, અનેકાંત વસ્તુને નિશ્ચિતપણે સિદ્ધ કરાવે છે. ઘણી વાર આપણને શું થાય, તમારે કઈ નક્કી નહીં, તમારામાં તો છે પણ આવે ને ન પણ આવે, નિત્ય પણ આવે ને અનિત્ય પણ આવે, તમારું કઈ. અનેકાંત એ સંશય ઉભો નથી કરાતું, ઉલટાનું વસ્તુ સ્વરૂપને યથાર્થપણે નિશ્ચિતપણે એ સિદ્ધ કરે છે. તો વસ્તુ સ્વથી છે અને પરથી નસ્તી ત્યારે તો એનું એક સ્વતંત્ર અસ્તિત્વ એ સિદ્ધ થાય છે. તો અહીંયા અસ્થિમાં શું લીધું, હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું અને હવે સામે નાસ્તિ. વિકલ્પનો એક અંશ પણ કોને યાદ કર્યા, સંયોગનો એક અંશ પણ નથી એમ નહીં, એવું કેમ નહીં, સંયોગ તો મારા અસ્તિત્વમાં જ નથી. મારો જે દ્રવ્યગુણ પર્યાયમય અથવા તો સ્વચતુષ્ટયમય મારું જે અસ્તિત્વ છે એમાં તો પરદ્રવ્યનો તો કોઈ સમાવેશ જ થતો નથી. થતો થાય છે કે ન થતો, અજ્ઞાનપણે તો થાય કે ન થાય, આપણું માંડ માંડ બધું ભેગું કરેલું બધું છૂટી જશે ને. અરે છૂટવું છે, છોડવું નથી, તે ક્યાં ગ્રહણ કર્યું છે કે એને છોડવાનો વિકલ્પ કરે છે. આ તો વિકલ્પ એક સમયની પર્યાયમાં છે, એ પણ એને અહીંયા કહે છે કે વિકલ્પ આખો નહીં, વિકલ્પનો એક અંશ પણ કહીને શું કહેવું, બીજાની તો વાત છે જ નહીં, અંશ પણ મારો નથી એવો સ્વાશ્રય ભાવ પછી થાય, રહે કે થાય, બધું બહુ ચીકણું ના કરો, ગમે શબ્દ ચાલે, રહે કે થાય. જો રહે શબ્દ શું કામ લખ્યો, શું કામ લખ્યો, એ ધારા રહેવી જ પડશે, સાધક ભેદજ્ઞાનની ધારા. અસ્થિ નાયક મૂર્તિ છું અને વિકલ્પમય હું નથી એવી ભેદજ્ઞાનની શું હશે, ધારા. અને એટલા માટે રહે શબ્દ છે. એક વાર કઈ છૂટે નહીં, એ સ્વાશ્રય ભાવ રહે તે મુક્તિનું કારણ છે. આનો જ બીજો અર્થ શું આવી ગયો, મોક્ષ માર્ગ સંવન નિજરા. આવી નિરંતર ધારા રે કે હું એક અખંડ નાયક મૂર્તિ છું, વિકલ્પ માત્ર એ મારામાં નથી. આવી નિરંતર એક ધારા રહે, સ્વાશ્રય સ્વભાવના આશરે આ તે મુક્તિનું કારણ છે. અને એની સામે વિકલ્પનો એક અંશ પણ મને આશ્રય રૂપ છે. શું શબ્દો છે? આનાથી વિચારવા જેવું, હું તો ક્યાં હજી ફસાઈને પડ્યો છું. અને ગુરુદેવ અહીંયા શું વાત કરે છે? ખાલી એક વિકલ્પ, અને એ લેવો હોય તો કયો લેવાય? સમયસર પ્રમાણે ગુણ ગુણીના ભેદરૂપ કરતા કર્મ અધિકારની છેલ્લી ગાથાઓ લઈએ તો નહીં પક્ષમાં, નહીં પક્ષમાં પણ કયો, હું એક છું, અખંડ છું, અબદ્ધ છું, પૂર્ણ છું, નિત્ય છું, એવા સુધને સંબંધીનો વિકલ્પ પણ મને આશ્રય રૂપ છે એવો પરાશ્રય ભાવ. બોલો, પેલો કયો લીધો તો? સ્વાશ્રય ભાવ. હવે કયો લીધો? પરાશ્રય. કોનો? વિકલ્પ. વિકલ્પમાં મારા પણ એ પરાશ્રય પણ છે, રહે તે બંધનું કારણ છે. આ રીતે ગુરુદેવે શું બતાવી દીધું? બે રસ્તા દેખાડી દીધા, મોક્ષનો રસ્તો અને બંધનો. સ્વાશ્રય ભાવ છે, મોક્ષનો માર્ગ છે. પરાશ્રય ભાવ છે, એ બંધ છે. નક્કી તારે, ચોઇસ ઇઝ યોર્સ. તારે નક્કી કરવું છે કે મારે ક્યાં માર્ગે જવું છે. છૂટવાના માર્ગે જવું છે કે ક્યાં માર્ગે જવું છે? અત્યારના ક્યાં છીએ? અરે અત્યારના છીએ, ચોઇસ ક્યાં? એમાં જ પડ્યા છીએ. અત્યારના ચોઇસ વચ્ચે નથી ઉભા આપણે, ક્યાંય બંધમાં પડ્યા છે. હવે એમાંથી રહી થઈને મુક્તિના માર્ગે જો જવું હોય તો સ્વાશ્રય લેવો પડશે. અને એ સ્વાશ્રયનું નામ શું? હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી. આવો સ્વાશ્રય ભાવ છે, અને તો જ તું બંધ માર્ગમાંથી એ મોક્ષ માર્ગની વણઝારમાં આવીશ. એનો વિસ્તાર છે આગળ.